તારીખ 25/7/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 355 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 281
દર્શન પ્રશ્ન 355 પાનું 197 મગજમાંથી બધા વિચારો કાઢી નાખીએ ને ધ્યાન ધરીએ કે હું આત્મા અખંડ છું તો ધ્યાન થાય. કલ્પના કરી છે પ્રશ્નકારે ધ્યાન કરવા સંબંધી એક અનુમાન કર્યું છે, કલ્પના કરી છે કે આવી રીતે ધ્યાન થાય કે ન થાય આત્માનું. ધ્યાન છે એ સહજ છે અને એ બીજી ભાષામાં કહીએ તો એક પ્રકારનું આકર્ષણ છે. જીવનો જ્યાં સુખનો નિશ્ચય હોય ત્યાં પરિણામ ખેંચાય અને તેનું લક્ષ્ય રહ્યા કરે એનું નામ ધ્યાન છે. લક્ષ્યનું બીજું નામ ધ્યાન છે. સ્વવિકલ્પ દશામાં પણ સ્વવિકલ્પ દશામાં ધ્યાન શબ્દનો પ્રયોગ ઓછો થાય છે, લક્ષ્ય શબ્દનો પ્રયોગ વધારે થાય છે. આપણે એમ નથી કહેતા કે ભાઈ તમે બોમે કહ્યું પણ સાંભળ્યું નહીં તો તમારું ધ્યાન ક્યાં હતું, એનું કેમ કે તમારું લક્ષ્ય ક્યાં હતું. એમ અથવા જેમ વેપારીને અથવા સંસારી જીવને આર્થિક પ્રોબ્લેમ મુખ્ય છે એટલે વેપારીને પૈસા કમાવાનું ધ્યાન છે એમ કહી શકાય. કાંઈ પણ કાર્ય કામ કરે, ખાતા પીતા ઉઠતા બેસતા, અહીંયા એ સ્વવિકલ્પ દશાના વાત નથી, નિર્વિકલ્પ દશાના ધ્યાનની વાત છે. પણ એ પણ ખેંચાણ હોય તો થાય. આત્માનું ધ્યાન કોને થાય છે કે જેને આત્મા સુખથી સુખ સમુદ્રથી ભરેલો છે, અનંત સુખથી ભરેલો છે એવું જેને જ્ઞાનમાં સ્પષ્ટ આત્મ સ્વરૂપ હોય, પોતાનું સ્વરૂપ જ્ઞાનમાં આવતું હોય એને ધ્યાન થાય છે. સુખ શાંતિ આનંદ આ ત્રણેય ભાવો આત્મામાં બેહદ ભરેલા છે. આત્મા એનાથી ભરચક ભરેલો છે અને એ પોતાને પોતામાં દેખાય છે, જ્ઞાનમાં આવે છે ત્યારે જ્ઞાન ત્યાં રોકાય છે. જ્ઞાન ત્યાં રોકાય એનું નામ ધ્યાન છે. જ્ઞાન જે ત્યાં રોકાય એનું નામ ધ્યાન છે. ધ્યાન એટલે ઉપયોગનું સ્થિર થવું, તે એનું નામ ધ્યાન છે. હવે વિચાર તો એમ કરે કે મગજમાંથી બધા વિચારો આપણે કાઢી નાખીએ, પણ કાઢી નાખો લ્યો કેવી રીતે નીકળે. નહીં નીકળવાનું પણ કારણ છે કે તમારો સુખનો નિશ્ચય તો બીજે પડ્યો છે. લાંબી વાત ન કરીએ અને ટૂંકામાં કહીએ તો અનુકૂળતાઓમાં સુખ છે, ઈચ્છિત પદાર્થો મળે એમાં સુખ છે, એ તો નિશ્ચય પડ્યો છે. તો એ સંબંધીના વિચારો તમે મગજમાંથી કેવી રીતે કાઢી શકો કે મનમાંથી કેવી રીતે કાઢી શકો, મગજ કયો કે મન કયો, તમે કેવી રીતે કાઢી શકો? કાઢવા તો ન નીકળે. એ બધા પદાર્થો કે બધી અનુકૂળતાઓ સુખથી રહી છે કેમ કે એ બધા જળ પદાર્થો છે, પરમાણુના બનેલા છે, અને જળ પરમાણુ સુખથી રહિત છે, એમાં સુખ ગુણે નથી ને સુખની અવસ્થાએ નથી, અરે સુખની ગંધે નથી, સુખનું નામ નિશાન નથી, સુખનો કોઈ પડછાયો પણ ત્યાં પડતો નથી, એવા એ જળ પદાર્થો જ્યારે સ્પષ્ટ દેખાય જ્ઞાનમાં, અને પોતાનો આત્મા અનંત સુખથી, અનંત શાંતિથી ને અનંત આનંદથી ભરેલો છે એમ દેખાય, બે એક સાથે વાત છે, ત્યારે ઉપયોગ આત્મામાં સ્થિર થઈ શકે, ત્યારે જ્ઞાન આત્મામાં સ્થિર થઈ શકે, એનું નામ ધ્યાન છે. ત્યારે જ સહજ બીજા પદાર્થોની ચિંતા અટકી જાય, એને ચિંતા નિરોધો ધ્યાનમ કહેવાય છે. ધ્યાન છે, એકાગ્રતા છે, એટલે સૂત્ર આખું એવી રીતે છે, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. આત્મામાં એકાગ્ર થતા બધી ચિંતા સહજ અટકી જાય, એનું નામ ધ્યાન છે. ધ્યાનની આ વ્યાખ્યા કરી છે ઉમાસ્વામી મહારાજે તત્વાર સૂત્રમાં. તો એવી એકાગ્રતા સહજ ક્યારે થાય? કે બાહ્ય પદાર્થો સુખ રહિત અને અંતર આત્મા પોતાનો પરમાત્મા અનંત સુખ, અનંત આનંદ, અનંત શાંતિથી ભરિતાવસ્થ ભરેલો છે, એવી એની જેની અવસ્થા છે એમ સ્પષ્ટ જ્ઞાનમાં હોય તો જ એમ બની શકે, નહીતર ન બની શકે. વિચારો મનમાંથી મગજમાંથી કાઢી નાખવા એ પણ એક વિચાર જ છે. મનમાંથી મગજમાંથી વિચારો કાઢી નાખવા, એવા વિચારને તમે કયા આધારે કાઢશો એ તો કયો? ચાલો, એવી રીતે કોઈ વિચારો વિકલ્પો સંકલ્પો મટે એવી કોઈ શક્યતા નથી, એ પ્રકારે કોઈ શક્યતા નથી. જોઈએ બેનશ્રી કેવું સ્પષ્ટીકરણ આપે છે. સમાધાન, બધા વિચાર કાઢી નાખીએ એમ મનમાં વિચાર આવે, શું લીધું એવો પણ વિચાર આવ્યો, એ પણ અંતરમાંથી છૂટવા મુશ્કેલ પડે છે, પણ એ વિચારો અંદરમાંથી છૂટવા મુશ્કેલ પડે છે. અખતરો કરી જુઓ, એકલા બેસીને વિચારો બંધ કરવાનો અખતરો કરી જુઓ. વિચારો ઉલટાના સ્પષ્ટપણે આવવાના એટલા બધા ચાલુ રહેશે કે એમ થશે કે આ કઈ ખાણમાંથી આવે છે, કે આ ખાણ ખૂટતી જ નથી, વિકલ્પની ખાણ ખૂટતી ન હોય એવું દેખાય, વિચારોની ખાણ અખૂટ હોય એવું લાગશે તમને. એવી રીતે કોઈ વિચારો બંધ થઈ શકતા નથી કે બંધ કરી શકાતા પણ નથી. પ્રથમ હું જ્ઞાયક છું એવું પોતાનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ, પોતાની જ્ઞાયકતા અંદરથી ભાસવી જોઈએ. શું કહે છે? અસ્તિત્વ ગ્રહણ કરવું, સ્વરૂપનું ભાષણ થવું, સ્વરૂપની ઓળખાણ થવી, સ્વરૂપનો નિશ્ચય થવો, આ બધું એક અર્થ છે. શબ્દ જુદા જુદા છે, એક જ અર્થમાં વાત છે. સ્વરૂપ નિશ્ચય, સ્વરૂપની ઓળખાણ, સ્વરૂપનું લક્ષ, સ્વરૂપનું ભાવભાષણ, સ્વરૂપનું પ્રતિભાષણ, સ્વરૂપનું અવભાષણ, બધા જુદા જુદા માણસો જુદા જુદા શબ્દો વાપરે છે. કે અસ્તિત્વ ગ્રહણ, એને બીજ જ્ઞાન પણ કહે છે, એને સુધારસ પણ કહે છે. કૃપાળુદેવ એવા બધા જુદા જુદા શબ્દો લીધા છે. એ બધા એક જ સ્ટેજની વાત છે કે આ સાદી ભાષામાં કહીએ તો આત્માની ઓળખાણ થવી જોઈએ. ઓળખાણ થાય ત્યારે ખરી કિંમત આવે કે આત્મામાં સુખ કેટલું ભર્યું છે, આત્મામાં આનંદ કેટલો ભર્યો છે, આત્મામાં શાંતિ કેટલી ભરી છે. અને જીવને મતલબ આ ત્રણ ચીજ સાથે છે, સુખ શાંતિ ને આનંદ. આનું જ પ્રયોજન છે, આનું જ મતલબ છે, આ સિવાય બીજો કોઈ મતલબ જીવને નથી. એ જ્યારે આત્મામાં દેખાય ત્યારે મતલબની પાછળ જીવના પરિણામ દોડે, ભાગે, ધીમે ધીમે ન જાય, વેગથી જાય, પુરુષાર્થથી જાય. એવો જીવનો સહજ સ્વભાવ છે, એવો જીવનો સહજ સ્વભાવ છે. એટલે સહજપણે એકાગ્રતા ઉત્પન્ન થઈ શકે છે, રહી શકે છે. એટલે એમ કહ્યું જો કે પ્રથમ હું જ્ઞાયક છું, એટલે અનંત જ્ઞાનથી ભરેલો છું. એમાં એ વાત સમાવિષ્ટ છે કે અનંત સુખ શાંતિને આનંદથી પણ ભરેલો છું. એ જ્ઞાયક શબ્દમાં બધી વાત છે, જ્ઞાયકની મુખ્યતાથી વાત કરે છે. કોઈ વાર સુખની મુખ્યતાથી કરે, કોઈ વાર જ્ઞાનની મુખ્યતાથી કહે. એવું પોતાનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ. અસ્તિત્વ ગ્રહણ થવું એટલે શું? હૈયાથી પકડાવી, જ્ઞાન વેદનથી અથવા જ્ઞાન વેદનના આધારે, ચાલતા જ્ઞાન વેદનના આધારે, કે જે જ્ઞાન વેદન જ્ઞાન સામાન્યમાં રહેલું છે. જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વિશેષ એવા એક જ્ઞાનની અવસ્થાના બે અંગ છે. જે જ્ઞાનમાં અનેક પદાર્થોના પ્રતિબિંબ ઉપસી આવે છે, ઉત્પન્ન થાય છે, જણાઈ જાય છે, એને જ્ઞાન વિશેષ કહે છે. અને એ જ જ્ઞાનની અવસ્થામાં સામાન્યપણું છે. જ્યાં વિશેષ હોય ત્યાં સામાન્ય હોય જ, કેમ કે સામાન્ય વિશેષ બંને સાપેક્ષ છે. સામાન્ય વગરનું વિશેષ ન કહેવાય ને, વિશેષ કોકો ત્યાં સામાન્યની અપેક્ષા લાગુ પડે છે. જેમ કોઈ લીટીને તમે નાની કહો ત્યારે એની પાસે મોટી લીટી કરેલી હોય તો કહેવાય, એ જ લીટીને તમે મોટી કહો ત્યારે એની બાજુમાં નાની લીટી હોય તો જ કહી શકાય, નહીંતર તો જેવડી છે એવડી છે. એમ જ્ઞાન તો જે જાણે છે તે જ્ઞાન છે, પણ એને જ્ઞાન વિશેષ શું કરવા કહો છો? કે એમાં અનેક વિશેષતાઓ જણાય છે, અનેક પદાર્થોની અનેક વિશેષતાઓ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. અરીસાની જેમ, દર્પણની જેમ, જ્ઞાન દર્પણ છે, જ્ઞાન પણ એક ચૈતન્ય દર્પણ છે. જેમ અવસ્થા અરીસાની એક સામાન્ય અવસ્થા છે, એમાં વિશેષ પ્રતિબિંબો જણાય છે, એમ જ્ઞાનની પણ એક સામાન્ય અવસ્થા છે, એમાં અનેક પ્રતિબિંબો ઉત્પન્ન થાય છે. એને આપણે આ જાણ્યું તે જાણ્યું એમ કહીએ છીએ. શું એ જે જ્ઞાન સામાન્ય છે ત્યાં જ્ઞાન વેદન છે, જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે. મુમુક્ષુતાના ચડતા ક્રમમાં વેદનનું ગ્રહણ થાય, વેદન પકડાય, વેદન માલુમ પડે, એવી એક ભૂમિકા આવે છે, નિર્મળતા આવે છે. ત્યારે ત્યારે અસ્તિત્વ ગ્રહણ થાય છે. 254 પત્રના મુમુક્ષુત આરોહણ ક્રમમાં એ છેલ્લું સ્ટેજ છે. પદાર્થ નિર્ણય, નિશ્ચય કયો, ઓળખાણ કયો, નિર્ણય કયો, એક જ વાત છે. પદાર્થ નિર્ણય શબ્દ વાપર્યો છે ત્યાં, પદાર્થ એટલે જીવ પદાર્થનો નિર્ણય, એટલે કે જીવ પદાર્થની ઓળખાણ. એટલે અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ, એમાં પોતાના જ્ઞાન સામાન્યમાં ચાલતા વેદનનું, વેદનથી આખા અખંડાત્માનું ગ્રહણ થાય, અખંડાત્માની હૈયાતી પકડાય, એને અસ્તિત્વ ગ્રહણ કહે છે, એને સ્વરૂપની ઓળખાણ કહે છે, એને બીજું સમ્યક દર્શન કહે છે. સમકિત એટલે સમ્યક દર્શન કહે છે. એ ઓળખાણ થયા પછી એનું જ લક્ષ્ય રહ્યા કરે. કેમ કે ત્યાં અનંત સુખ છે એવો નિશ્ચય થઈ ગયો. જ્યાં સુખનો નિશ્ચય થાય એનું લક્ષ્ય ચાલુ ને ચાલુ રહ્યા કરે. એ બહુ સ્વાભાવિક વાત છે. યશો વિજયજી આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં કાંતા દ્રષ્ટિમાં એ વાત લીધી ને, એટલે દ્રષ્ટિનું નામ એ કાંતા દ્રષ્ટિ આપી. કાંતા એટલે સ્ત્રી, સ્ત્રીના અધરવડ ઘણા છે. તો કેમ કે મન મહિલાનું વાલા ઉપરે બીજા કામ કરંતરે, તેમ શ્રુત ધર્મે મન દ્રઢ રહે, જ્ઞાન અક્ષેપક વંતરે. જે જ્ઞાન ક્ષેપક વિનાનું, ક્ષેપક એટલે ડિસ્ટર્બન્સ, અક્ષેપક એટલે જેમાંથી ડિસ્ટર્બન્સ દૂર થયો છે, સ્થિર થવાને યોગ્ય થયું છે. શ્રુત ધર્મ એટલે જે ધર્મ સાંભળ્યો, આત્માનો જે સુખ નામનો ધર્મ શ્રુત થયો, સાંભળ્યો, સાંભળેલો એવો જે સુખ શાંતિ ને આનંદનો આત્માનો જે ધર્મ છે, એ આત્માની પ્રોપર્ટી છે, એને ધર્મ કહે છે. ધર્મ એટલે મંદિર જવું, પૂજા કરવી, માળા ફેરવવી, ઉપવાસ કરવો, દાન દેવું, શાસ્ત્ર વાંચવું, ભક્તિ કરવી, એ કોઈ ધર્મનું સ્વરૂપ જ નથી. એ કોઈ ધર્મ નથી. ધર્મ તો આત્માનું નિર્મળ જ્ઞાન, આત્માનું નિર્મળ સુખ શાંતિ ને આનંદ, એવી બધી જે આત્મામાં શક્તિઓ પ્રોપર્ટી રૂપે રહેલી છે, એની પોતાની અંગત પ્રોપર્ટી છે. આગવી, ભાગવી નથી, કોઈનો ભાગ લાગે માં ન લાગે, આગવી પ્રોપર્ટી છે પોતાની, સ્વતંત્ર. શું એ દશા પ્રગટ કરે કોઈ, એને ધર્મ કહેવામાં આવે છે. તો એ જે ધર્મ છે એ જ્યારે પોતાને પકડાય છે, સમજાય છે, જ્ઞાનમાં આવે છે, ત્યારે જ્ઞાનમાં બીજા ડિસ્ટર્બન્સ દૂર થાય છે. એ જ્ઞાન અક્ષેપકવંત એવો જે ધર્મ સાંભળ્યો છે, એવી રીતે જીવનું ચિત્ત એક જ જગ્યાએ રહ્યા કરે, જેવી રીતે સ્ત્રીનું ચિત્ત એના પતિમાં રહે છે એવી રીતે. ઘરકામ અનેક કરે છે પણ એનું લક્ષ્ય, એનું ધ્યાન, એનું ચિત્ત એક જ જગ્યાએ રહે છે. કેમ કે એનો સુખનો નિશ્ચય ત્યાં છે, કે આ મારું પાલન પોષણ કરે છે, આ મારું રક્ષણ કરે છે, શું આ મારી બધી પ્રકારે સંભાળ લે છે, અને મને જે સુખના સાધનો છે એ બધા અહીંથી અવેલેબલ છે. એટલે એનું ચિત્ત ત્યાં રહે છે, એ સુખનો નિશ્ચય છે એટલે રહે છે. જેને એવો પતિ ન હોય ને એવો નિશ્ચય, એવું લક્ષ્ય ન પણ રહે, પણ આ તો દ્રષ્ટાંતમાં તો એવો પતિ છે એની વાત કરે છે. અને સામાન્ય રીતે સંસારમાં એ પરિસ્થિતિ છે, અસામાન્ય અપવાદની વાત જુદી છે, સામાન્ય પરિસ્થિતિ આ છે. એટલે દ્રષ્ટાંત લીધું છે પદની અંદર યશો વિજયજીએ. એવી જ રીતે આત્માનું લક્ષ્ય, આત્માનું ધ્યાન ચિત્ત આત્મામાં રહ્યા કરે એવું ક્યારે બને? કે આત્માનું અસ્તિત્વ એટલે હયાતી જે છે, એ હયાતીની અંદર, અસ્તિત્વની અંદર સુખ શાંતિને આનંદ ભરેલો છે એવી હયાતીનું ગ્રહણ થાય. વિચાર આવે એમ નહીં, જ્ઞાન થાય એટલે વિચાર આવે એમ નહીં. જ્ઞાનના બે ધર્મ છે, એક જાણવું અને એક ગ્રહણ થવું. ગ્રહણ થવામાં અનુભવ છે, જાણવું બીજી વાત છે, અનુભવ કરવો એ બીજી વાત છે. મીઠાઈ દેખાય ત્યારે તમે મીઠાઈને જાણી, પણ મીઠાઈ ખાધી ત્યારે તમે મીઠાઈનો અનુભવ કર્યો, બે વાત થઈ ને જુદી જુદી. એમ આત્મા અનુભવનીય પદાર્થ છે, અનુભવ કરવા યોગ્ય પદાર્થ છે. જેમ મીઠાઈ ખાવા યોગ્ય પદાર્થ છે, માત્ર એના મીઠાઈના થાળના દર્શન કરવાથી કોઈનું પેટ ન ભરાય, અને એમ હોય તો કુંદુની દુકાને એટલી ગળદી રહે કે કોઈ ખસે જ નહીં ત્યાંથી. મીઠાઈ વાળાની દુકાનની સામે જ બધા ઉભા રહીએ, પેટ ભરાઈ જતું હોય જોવાથી, પણ ખાવાથી પેટ ભરાય છે, જોવાથી નહીં. એમ આત્મા સંબંધી જાણપણું કરવામાં આવે કે આત્મા ચૈતન્ય પદાર્થ છે, જ્ઞાન સ્વરૂપી છે, આનંદ સ્વરૂપી છે, સચ્ચિદાનંદ સ્વરૂપી છે, એથી આત્મામાં સુખ શાંતિ અને આનંદ નથી થતો. અનુભવ કરે તો એ આનંદનો શાંતિનો અનુભવ થાય છે. ગ્રહણ કરવું એટલે અનુભવ કરવો. ઓળખાણ વખતે અનુભવાંશે પ્રતીતિ આવે છે, અનુભવ અંશ ઉત્પન્ન ત્યાં થાય છે, કેમ કે ત્યાં વેદન પકડ્યું, વેદનમાં અનુભવ છે, વેદનમાં અનુભવ છે. એવું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ. પોતાની જ્ઞાયકતા એટલે સ્વભાવ, જ્ઞાયકતા કયો, સુખ સ્વભાવ કયો, આનંદ સ્વભાવ કયો, અસ્તિત્વ સ્વભાવ કયો, એવા અનંત ગુણો છે, એ ભાસવું જોઈએ. ભાસવું એટલે લાગવું, ટુ ફીલ. ભાસવું એટલે લાગવું. એવો પોતે પોતાને લાગવો જોઈએ, હું જ્ઞાન આનંદ સ્વરૂપી છું એમ લાગવું જોઈએ. એમ વિચારમાં આવવું જોઈએ એમ નહીં, એમ સમજમાં આવવું જોઈએ એમ નહીં, એવું લાગવું જોઈએ. એટલે એ મુમુક્ષુની ભૂમિકાનો આખરી સ્ટેજ છે, છેલ્લો, છેલ્લી ભૂમિકા છે, પછી જ્ઞાન દશા છે. તો એ ભૂમિકાને પહોંચવા માટે વેદનાની ફિલિંગ સ્ટેજથી, પ્રાથમિક શરૂઆત જ ફિલિંગથી ઊભી થાય છે, અને બધા ફિલિંગ સ્ટેજ જ છે. જે મુમુક્ષુતા આરોહણ ક્રમ છે એમાં બધા સ્ટેજ ફિલિંગ ઉપર જ છે, ભાસવા ઉપર જ છે, લાગવા ઉપર જ છે, વિચારના સ્ટેજો નથી. એ રીતે પોતે અનુભવ કરતો 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 પદાર્થ નિર્ણય એટલે અસ્તિત્વ ગ્રહણ સુધી પહોંચે, પછી જ્ઞાન દશા ઉત્પન્ન થાય અને આત્માના આનંદનો પ્રત્યક્ષ અનુભવ થાય, નિર્વિકલ્પ અનુભવ થાય, અપરોક્ષ અનુભવ થાય, ત્યારે અનંત જન્મ મરણનો નાશ થાય, એવી એક આત્માની યોગ્યતા ઉત્પન્ન થાય કે એ જ આત્માને પછી અનંત જન્મ મરણ ન હોય. કોઈ બે ચાર આઠ ભાવ બાકી હોય પછી એ મોક્ષમાં ચાલ્યો જાય છે, એનો મોક્ષ થઈ જાય છે. સર્વ દુઃખોથી, સર્વ દોષોથી એની મુક્તિ થઈ જાય છે. શું કહે છે કે પોતાની જ્ઞાયકતા એટલે પોતાનું સ્વરૂપ અંદરથી ભાસવું જોઈએ. શું થવું જોઈએ? ભાસવું જોઈએ, લાગવું જોઈએ કે હું જ્ઞાન સ્વરૂપી છું એમ લાગવું જોઈએ. દ્રષ્ટાંત લેવો હોય તો એમ લઈ શકાય કે તમે માણસ છો, કોઈ પુરુષ છે, કોઈ સ્ત્રી છે, તમે વિચાર કરો છો, એનો વિચારમાં સમજો છો તમારું મનુષ્યપણું કે સ્ત્રી પુરુષપણું, કે તમને લાગે છે હું માણસ છું, હું પુરુષ છું એમ લાગે છે, એનો વિચાર નથી કરવો પડતો, એની સમજણ નથી કરવી પડતી. તમે અનુભવ કરો છો કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, એમ તમને ફીલ થાય છે. તમને ફીલ થાય છે એવું કંઈ બહુ સ્પષ્ટ તો ખબર નથી પડતી, અસ્પષ્ટપણે એમ લાગે છે કે ફીલ થાય છે. કે જુઓ, સ્પષ્ટપણે તમને કહીએ કે તમે પુરુષ છો ને તમને કોઈ સ્ત્રીની ઉપમા આપે તો તમને શું થાય, કે ફીલિંગ થાય, શું થાય? એમ કે મરદ માણસને ખાલી બાયડી જેવો છે આ, હે, તો એને ફીલ થાય છે કે વિચાર આવે છે? સીધું ફીલ જ થાય છે કે મારું ઇન્સલ્ટ કર્યું આ તો, તમે મારું ઇન્સલ્ટ કર્યું. એટલે તમે પુરુષપણું ફીલ કરો છો. શું કરો છો? ફીલ કરો છો. એમ હું આત્મા છું એમ તમને ફીલ થવું જોઈએ, કેમ કે તમે આત્મા છો. જો તમે હંમેશા પુરુષ કે સ્ત્રી કે મનુષ્ય હોય તો એ હંમેશા રહેવું જોઈએ, કેમ કે આત્મા તો શાશ્વત છે, તો એ શાશ્વત રહેવું જોઈએ. પણ જ્યાં આયુષ પૂરું થાય છે ત્યાં એ મનુષ્યપણું છૂટી જાય છે, પછી એ જીવ કર્મ અનુસાર કોઈ પશુ પક્ષી થાય છે, તો કોઈ દેવદાય થાય છે, કોઈ મનુષ્ય પણ થાય છે ફરીને, પણ એનું એ મનુષ્ય થાય એવું કાંઈ નહીં. પુરુષ હોય, સ્ત્રી થાય, સ્ત્રી હોય, પુરુષ પણ થાય, મનુષ્યમાંથી મનુષ્ય થાય તો એ પર્યાય બદલાઈ જાય, તો એ અવસ્થા બદલાઈ જાય. કોઈ પુરુષ મરીને સ્ત્રી પણ થાય, કોઈ સ્ત્રી મરીને પુરુષ પણ થાય. એટલે શાશ્વત છે જીવનું સ્વરૂપ, જીવની સાથે જે હંમેશા રહે તે જીવનું સ્વરૂપ, સાથે ન રહે તે જીવનું સ્વરૂપ નહીં, ફોરેન એલિમેન્ટ, બહિર તત્વ, એ આત્માનું તત્વ નથી. એ ભાસવું જોઈએ એમ જે અહીંયા લખ્યું છે કે પોતાની નાયકતા અંદરથી ભાસવી જોઈએ, એનો અર્થ એ છે કે હું આત્મા છું એમ લાગવું જોઈએ, એનું નામ ઓળખાણ થઈ. હું આત્મા છું એવું ન લાગે, અને જે પહેલાં લાગતું હતું કે હું માણસ છું એમ જ લાગ્યા કરે, તો હજી ઓળખાણ નથી થઈ એમ સમજવું. ભલે આત્મા સંબંધી જાણવાનું જ્ઞાન ગમે એટલું થયું હોય, શાસ્ત્રો વાંચીને કે સત્સંગથી હું આવો આત્મા છું, હું આવો આત્મા છું, હું આવો આત્મા છું એવું ગમે એટલું જાણ્યું હોય, ઘણા આત્માના ઘણા ગુણોથી આત્માને જણાવવામાં આવ્યો છે. જ્ઞાન મુખ્ય ગુણોથી આત્માને જ્ઞાન સ્વરૂપે કહેવામાં આવે છે. જ્ઞાન, આનંદ અને અસ્તિત્વ એના મુખ્ય ગુણો હોવાથી એને સચ્ચિદાનંદ પણ કહેવામાં આવે છે. સત એટલે હોવું, અસ્તિત્વ, ચિત્ત એટલે જ્ઞાન, અને આનંદ એટલે આનંદ. આનંદનો અધર વર્ડ નથી લે. તો એ રીતે આત્માને બતાવ્યો માટે આત્માનું જ્ઞાન થયું, આત્માને આત્મા સમજાવ્યો માટે આત્માનું જ્ઞાન થયું એમ નથી. આત્મા અનુભવનીય પદાર્થ હોવાથી, અનુભવમાં આવવા યોગ્ય પદાર્થ હોવાથી એનું અનુભવ જ્ઞાન તે જ્ઞાન છે. એટલે એ ભાવભાષણથી શરૂ થાય છે. આત્મજ્ઞાન ક્યાંથી શરૂ થાય છે? ભાવભાષણથી. જેમ ભાવભાષણ એ બીજું સમ્યક દર્શન છે, એમ ભાવભાષણ એ બીજું આત્મજ્ઞાન પણ છે, કેમ કે જ્ઞાનની પર્યાય છે. શ્રદ્ધા અપેક્ષા એ દર્શનની પર્યાય છે, જ્ઞાન અપેક્ષા એ જ્ઞાનની પર્યાય છે, ભાષણ પોતે જ જ્ઞાનની પર્યાય છે, વાંચવું એ જ્ઞાનની પર્યાય છે, વેદનની પર્યાય છે. કેમ કે આત્માનું ભાવ ભાષણ થયા પછી આત્માની ઓળખાણ વાળા જીવને ની હાલત ના કેટલાક પ્રકારો જ્ઞાની જેવા થઈ જાય છે. જ્ઞાન દશામાં જ્ઞાનીને જે પ્રકારની અવસ્થા હોય છે એવો કેટલોક પ્રકાર ભાવભાષણ વાળા જીવને ઊભો થાય છે. એટલે એને જેમ બીજું સંકેત કીધું એમ બીજું આત્મજ્ઞાન પણ કહી શકાય ખરું. જેમ કે જ્ઞાનીને આત્માની જ મુખ્ય તારી છે એમ ભાવભાષણ થયું હોય એને આત્માનું જ લક્ષ્ય રહે, લક્ષ કયો કે મુખ્યતા કયો, એને આત્માની જ મુખ્ય તારી છે, બાકી બધું ગૌણ જ થઈ જાય. એને ફેક્ટર મેળ ખાધો કે ન, જેમ બીજું સંકેત કીધું એમ બીજું આત્મજ્ઞાન પણ કહી શકાય ખરું. જેમ કે જ્ઞાનીને આત્માની જ મુખ્ય તારી છે એમ ભાવભાષણ થયું હોય એને આત્માનું જ લક્ષ્ય રહે, લક્ષ કયો કે મુખ્યતા કયો, એને આત્માની જ મુખ્ય તારી છે, બાકી બધું ગૌણ જ થઈ જાય એને, તો એ ફેક્ટર મેળ ખાધો કે ન ખાધો. બીજું જ્ઞાનીને ભેદ જ્ઞાન ચાલે, તો જેને ભાવભાષણ થયું હોય એને સહજ ભેદ જ્ઞાન ચાલે. એના જેવા ચિહ્નો શરૂ થયા કે નહીં, એના જેવો ચિહ્ન એના જેવા ચિહ્નો શરૂ થયા કે ન થયા, એવા બધા લક્ષણો ઉત્પન્ન થઈ જાય છે આત્માની ઓળખાણ થયા પછી. એવી ઘણી વાતો છે. અનંત ગુણો નો ભાવ ભાષણ આવે, અનંત ગુણો જુદા જુદા ન દેખાય પણ સંગ્રહ જેમ એક સાથે દેખાય અભેદ ભાવે એમ આત્મામાં અનંત ગુણો રહ્યા છે એવી પ્રતીતિ, એવો વિશ્વાસ. એટલે આત્માના અનંત ગુણોનું અનંત સામર્થ એનું ભાવ ભાષણ આવે છે અને એનો વિશ્વાસ આવે છે. એટલે જ એની મુખ્યતા રહે છે. મુખ્યતા રહેવાનું કારણ પણ એ છે કે પોતાનું અનંત સામર્થ્ય અનંત શક્તિઓ એનો બરાબર વિશ્વાસ આવ્યો છે, અસ્તિત્વ ગ્રહણ થઈને વિશ્વાસ આવ્યો, એની હૈયાતી પકડી છે, એ સામર્થ્યની હૈયાતી પકડી છે, વેદનથી પકડી છે એમ. પછી તો લક્ષ રે, લક્ષ જ રે, લક્ષ માંથી છૂટે નહીં, એનું નામ નજરાય છે એમ કહેવાય, નજરબંધી થઈ છે એમ કહેવાય. શું આત્મા ત્યાંથી ખસતો નથી, ક્યાંથી આત્મા ખસતો નથી, જ્યાં આત્મા છે ત્યાંથી આત્મા ખસતો નથી. એક આત્મા છે લક્ષનો વિષય છે, બીજો આત્મા ત્યાં ચિત્તર્યા કરે છે એને પણ આત્મા જ કહે છે, કે જ્યાં ચિત્ર્યા કરે ત્યાં જ લક્ષ્યર્યા કરે એને પણ આત્મા જ કીધો. એટલે આત્મા ત્યાંથી ખસતો નથી એમ કીધું, લક્ષ્ય ત્યાંથી ખસતો નથી એમ ન કીધું, આત્મા ત્યાંથી ખસતો નથી. કૃપાલ દેવે એમ વાત કરી વ્યાખ્યાન શારીરિકમાં. એટલે પોતાની જ્ઞાયકતા અંદરથી ભાસવી જોઈએ એમ લીધું, લાગવી જોઈએ, એ અસ્તિત્વ ગ્રહણથી સિવાય લાગે નહીં. સ્થિરતા
હે
હા, એ પછી એમણે તો બધી જ્ઞાન દશાની અનુભવ દશાની વાત લીધી છે, આ તો પ્રિસ્ટેજની વાત ચાલે છે, ઓળખાણની વાત ચાલે છે. જેમ કૃપાળુદેવે ઓળખાણની વાત કરી છે, એમ બેનશ્રીએ કરી છે, ગુરુદેવે કરી છે, બધા જ્ઞાનીઓ એક જ વાત, એક સરખી જ વાત કરી છે, એક સરખી વાત કરી છે. ગુરુદેવ સાથે તો પ્રત્યક્ષ ચર્ચા થયેલી છે, આ વિષય ઉપર પ્રત્યક્ષ ચર્ચા કરેલી છે, કેમ કે એ વિશે વિચારમાં હતો એટલે પછી ચર્ચામાં લીધો હતો, એકાંતમાં બેઠા હોય ત્યારે ચર્ચામાં લીધો હતો. સ્પષ્ટ ભાવભાષાનો વિષય સ્પષ્ટ એમને પ્રવચનમાં અનેક જગ્યાએ આવેલું છે. બેનશ્રી કહે છે એમને પણ ગુરુદેવ પાસેથી જ મળ્યું છે અને અનુભવ કરેલો છે એમને, એમને મળ્યું છે તો ત્યાંથી જ, અને પછી પોતે અનુભવ કર્યો છે. શું કે છે જો, એક જરા વાત ઉપસાવીને મૂકી છે. આ રહ્યો ચૈતન્ય આત્મા, આ રહ્યો હું, એમ લાગવું જોઈએ. જો ભાષવામાંથી લાગવું શબ્દ લીધો છે, કેવો ટોન લીધો છે, આ રહ્યો હું, આ રહ્યો હું ચૈતન્ય, એમ લીધો છે. એટલે વર્તમાન પકડાય છે, પણ શું પકડાય છે, પોતાનું વર્તમાન, પોતે હયાતી અત્યારે ધરાવી રહ્યો છું એમ પોતાનું વર્તમાન પ્રત્યક્ષ આ રહ્યો, એમાં વર્તમાન અને પ્રત્યક્ષતા બે લેવી છે. જાગતો જીવ ઊભો છે એ ક્યાં જાય કે ક્યાંય જઈ શકે નહીં, એને મિટાવવા, એને ભૂસાડવા કોઈ ચાહે તો એ મિટાવી શકાય નહીં એવો પદાર્થ છે. જીવનો નાશ કરી શકાતો નથી. કોઈ આપઘાત કરે છે, સુસાઇડ, એમાં કોઈ જીવનો નાશ નથી થતો, શરીર બદલાઈ જાય છે, આયુષ પૂરું થાય છે અને શરીર બદલાઈ જાય છે, બાકી જીવનો નાશ નથી થતો, કોઈ જીવનો નાશ નથી થયો. આપણો પણ ભૂતકાળમાં બીજા ભાવમાં જીવ હતો, અત્યારે આ ભાવમાં છે. આપણો નાશ થયો હોય તો અત્યારે આપણે ક્યાંથી હોય અહીંયા. સ્વપ્નમાં કોઈ પોતાનું મૃત્યુ જુએ છે જે અસંભવિત છે, જાગ્રત અવસ્થામાં એ અસંભવિત છે કે કોઈ પોતાનું મૃત્યુ જોઈ શકે નહીં. જોઈ શકે, સ્વપ્નમાં જુએ કે ન જુએ, તો સ્વપ્ન સાચું છે ખોટું, સ્વપ્ન ખોટું છે, સ્વપ્ન છે ખોટું છે, એમ હું ગતભાવમાં મર્યો એ ખોટું છે એમ કે છે. કેમ કે હું અત્યારે જીવતો આ ઉભો, જો ખરેખર હું મરી ગયો હોત તો અત્યારે હું ક્યાંથી હોત, મારો નાશ થઈ ગયો હોત, પણ હું હયાત છું એ સાબિત કરે છે કે હું ક્યારે મર્યો નથી. એવા પણ અનંતા થઈ ગયા, હજી નહીં સમજે તો અનંતા થશે, અને એ બધા મરણનું દુઃખ, મૃત્યુ તુલ્ય દુઃખનો અનુભવ થશે, મરશે નહીં પણ મરવા જેવા દુઃખનો અનુભવ થશે. જો સાચે રસ્તે નહીં ચડે અને શાશ્વત એવા આત્મા પદાર્થનો અનુભવ કરીને પોતાની શાશ્વતતાનો અનુભવ નહીં કરે, આત્મજ્ઞાનમાં, આત્મ સાક્ષાત્કારમાં આત્માની શાશ્વતતાનો અનુભવ છે. જેમ જ્ઞાનનો અનુભવ છે, જેમ આનંદનો અનુભવ છે, સુખનો અનુભવ છે, એમ આત્માની શાશ્વતતાનો પણ અનુભવ છે એની અંદર, કે હું શાશ્વત છું, પછી મૃત્યુનો ભય રહેતો નથી. જગતમાં સૌથી મોટો ભય હોય તો મૃત્યુનો છે, અને એ ભય આત્મજ્ઞાનીને ચાલ્યો જાય છે. અરે ભાવભાષા નામે એને ચાલ્યો જાય છે કે હું શાશ્વત છું, શાશ્વત છું. એટલું જ નહીં, હું અવ્યાબાધ સ્વરૂપ છું. કેવો, મને કોઈ બાધા પહોંચાડી શકે નહીં, હાનિ પહોંચાડી શકે નહીં, મને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં એવું મારું અભેદ્ય સ્વરૂપ છે. ગીતામાં તો એ શ્લોક છે, અછેદ્યો યમ દાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એવ છે. અભેદ, મને કોઈ ભેદી શકે નહીં. પિસ્તોલની ગોળીથી આત્માને નથી ભેદી શકાતો. ઓપરેશનથી કાપકા શરીરના અંગને કાપી શકાય છે, ત્યાં આત્મા કપાતો નથી. જેટલું અંગ કપાય છે એટલું જડ થઈ જાય છે, ત્યાં ચૈતન્ય નથી રહેતું. કેમ કે આત્મા એક અખંડ પદાર્થ છે, એ ખંડિત થતો નથી, ભેદી શકાતો નથી, છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, પલાળી શકાતો નથી, સૂકવી શકાતો નથી, એવા બધા વિશેષણ શ્લોકમાં વાપર્યા છે. કેમ કે એ બધા જડના ધર્મો છે, આત્માના ચૈતન્યના જ્ઞાન આનંદના એ ધર્મો નથી કે એમાં એ બધી અવસ્થાઓ થાય, થઈ જ ન શકે. અખંડ હોવાથી એની ખંડિત અવસ્થા ન થઈ શકે. અભેદ્ય હોય એટલે એને ભેદી ન શકાય, છેદી ન શકાય. એને એક શબ્દમાં એમ કે છે કે અવ્યાબાધ સ્વરૂપ છે, એને બાધા કોઈ રીતે બાધા ન પહોંચાડી શકાય, કોઈ પ્રકારે બાધા ન પહોંચાડી શકાય. એવો વિશ્વાસ, એવી ખાતરી ઓળખાણથી થાય છે, એવી ખાતરી ઓળખાણથી થાય છે. એનું નામ ઓળખાણ. ઓળખાણ એટલે એનો નિશ્ચય ફરે નહીં. કૃપાળુદેવે એ વિષય ઉપર એક ગજબની વાત લખી નાખી વ્યાખ્યાન સારમાં, કે કોઈ જીવને સમ્યક દર્શન થાય છે અને એ વમી જાય છે એટલે એનો સમ્યક દર્શનનો નાશ થાય છે. પાછો તે જીવ નિયમથી ફરીને સમ્યક દર્શન પામે છે, એનું કારણ અસ્તિત્વ ગ્રહણ થયું તે છે. એનો અર્થ શું? કે બીજી ભાષામાં એને એમ કહેશે કહેવાય કે સમ્યક શ્રદ્ધાનો નાશ થાય, ઓળખાણ થઈ એનો નાશ ન થાય. શું કીધું? ઓળખાણનો નાશ ન થાય, શ્રદ્ધાનો નાશ થાય. કેમ કે સમકિત વિમુખ છે, ઓળખાણ નથી ગઈ, ઓળખાણ નથી જાતી. સમકિત વિમા પછી જીવ નિગોદમાં આવ્યો જાય. ક્યાં સુધી જાય? હા, પણ એની ઓળખાણનો નાશ ન થાય. પછી ફરીને અર્ધ પૂતગલ પરાવર્તનમાં સમકિત ધારણ કરશે, એનું કારણ અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. કેમ કે અસ્તિત્વ ગ્રહણ થાય ત્યારે સંસ્કાર પડે છે, અને શાશ્વત એવા આત્મા, શાશ્વત એવો આત્મા, શાશ્વત એવો જીવ, એના સંસ્કાર શાશ્વત છે, નાશ નથી પામતા. ક્ષાયિક સમ્યક દર્શન શાશ્વત છે, પણ ઉપશમ ને ક્ષયોપશમ શાશ્વત નથી. એ પડવાને યોગ્ય છે, અથવા એ પલટીને ક્ષાયિક સમ્યક દર્શન થાય, અથવા મિથ્યાત્વ પણ થાય, સંસ્કાર ન જાય. અર્ધ પૂતગળ પરાવર્તનમાં પાછો ફરીને સમ્યકને ધારણ કરે, એનું કારણ અસ્તિત્વ ગ્રહણ કર્યું તે છે. જો આ ઓળખાણ થઈ એમાં આત્માની યોગ્યતામાં કેટલો મોટો ફેરફાર થયો, કે જીવ દ્રવ્યની અંદર દ્રવ્યની યોગ્યતા, દ્રવ્યાર્થિક નહીં દ્રવ્યની યોગ્યતા એટલી બદલાઈ ગઈ, એ વસ્તુની જીવની યોગ્યતા જ એટલી બદલાઈ ગઈ કે એ જીવ સમ્યકમાંથી પડે તો પણ સમ્યકમાં આવીને નિર્વાણ પદ સુધી મોક્ષ પામે, પામે ને પામે. અર્ધ પૂતગલ પરાવર્તનમાં એ નિર્વાણને પામે, મોક્ષ પદને પામે. જ્ઞાનની શક્તિ છે, જ્ઞાન એવા ભાવ ભાષણ એવા સંસ્કાર ઉભા કરે છે, એમ વાત છે. એટલે હદ સુધી પોતે ઝીણું કાયતું છે કે જો સમ્યક્ત્વ ભમે તો પણ ફરીને એ સમ્યક્ત્વમાં આવશે, એનું કારણ એને અસ્તિત્વ ગ્રહણ કર્યું તે છે. વ્યાખ્યાન સારમાં ત્યાં સુધી વાત લીધી છે.
ભાવ ભાષણથી પણ ભમી જાય એવું બને,
ભાવ ભાષણ ચાલુ ન રહીએ, ભાવ ભાષણ ન ચાલુ રહીએ, પણ સંસ્કાર રહી જાય કે જે ભાવ ભાષણનું રિઝલ્ટ છે. ઓરિયન્ટેડ પોઝિશન રિઝલ્ટેડ પોઝિશન છે. સંસ્કાર પડવા એ ભાવ ભાષણનું ફળ છે. એ ફળ નથી જાતું એમ કે છે. ભાવ ભાષણ ન રહીએ તો નિગુણમાં ભાવ ભાષણ ક્યાં થયું? તો મને નથી, ત્યાં તો એકેન્દ્રિય થઈ ગયો. સાદી મિથ્યા દ્રષ્ટિઓ નિગોદમાં અત્યારે કેટલા, એવો કોઈ પ્રશ્ન ઉઠાવે તો કે અનંતા. કેટલા? અનંતા છે, પણ બધા સંસ્કારી જીવ છે. પાછા સંઘની પંચેન્દ્રિય થઈ મોક્ષ માર્ગ ગ્રહણ કરીને મોક્ષ પામી જશે. એમાં કઈ ફેરફાર નથી. એ સિદ્ધાંતમાં કોઈ રસુના સ્વરૂપમાં કોઈ ફેરફાર નથી. એટલો મોટો પ્રભાવ છે. લક્ષનું બહુ મહત્વ છે. આપણે ડાયરીમાં ઘણા બોલ લીધા છે, લક્ષ ઉપર ઘણી વાતો લીધી, જેટલી જેટલી સ્ફૂર્ણામાં આવી બધી લીધી. એક એવો પણ એનો મહત્વનો મુદ્દો છે કે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરીને જ્ઞાન વિશેષનો તિરોભાવ કરે તો એને પ્રગટ આત્મા નિર્વિકલ્પ દશાએ અનુભવમાં આવે. એ 15મી ગાથાનો વિષય છે સમયસર. પણ એ જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ ક્યારે થાય? તે સ્વરૂપ લક્ષમાં હોય તો. સિદ્ધો કોઈ પ્રયોગ કરે કે ચાલો જ્ઞાન વિશેષને ગૌણ કરતા જાઓ, જ્ઞાન સામાન્યને મુખ્ય કરતા જાઓ, અંદરમાં પ્રયોગ કરતા જાઓ, અંદરમાં પ્રયોગ કરતા, એકાંતમાં ધ્યાનમાં બેસીને કોઈ પ્રયોગ કરવાનો પ્રયત્ન કરે, કાંઈ થાય નહીં. કેમ કે લક્ષમાં આત્મા જ નથી, ઓળખાણમાં જ આત્મા આવ્યો નથી. એ તો જેને આત્મા લક્ષમાં આવ્યો હોય એની વાત છે. એટલે એ સ્ટેજની ચર્ચા ત્યાં નથી કરી એટલે ખબર નથી પડતી ઘણાને. એટલે ખોટા પ્રયત્નમાં લોકો ચડી જાય બીજી રીતે કે ચાલો એકાંતમાં બેસીને ધ્યાનમાં બેસીને જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ છું, કાંઈ વળે નહીં એમાંથી. વિકલ્પોથી વિકલ્પે ચડવા સિવાય, એટલે કે બીજે રસ્તે ચડવા સિવાય કાંઈ થાય નહીં એમાંથી. જુદે રસ્તે ચડી જાય. એટલે એમ કે છે કે આ રહ્યો ચૈતન્ય આત્મા, આ રહ્યો હું, એમ લાગવું જોઈએ. એટલે ભાવ ભાષણ થાય એને એમ લાગવા માંડે છે કે આ રહ્યો હું, આ રહ્યો હું ચૈતન્ય, આ રહ્યો હું આત્મા, એમ એને લાગવા માંડે છે. અને હું માણસ છું કે સ્ત્રી પુરુષ છું એવો એનો ભૂલથી કરેલો નિશ્ચય પલટાઈ જાય છે. એ નિશ્ચય બદલાઈ જાય છે. જેમ આત્મામાં સુખનો નિશ્ચય થયો એમ કેમ કે જ્ઞાનના સાતત્યથી અસ્તિત્વ પકડાણું ને, સતત જ્ઞાનના સતતપણાથી અસ્તિત્વ પકડાણું. એટલે જ્ઞાન જ્ઞાનથી થાય છે એવો જે અનુભવાંશ ઉત્પન્ન થયો ભાવ ભાષણમાં, એટલે જ્ઞાન પુસ્તકથી થાય છે અને જ્ઞાન ગુરુથી થાય છે એ નિશ્ચય પણ, નિમિત્તોથી જ્ઞાન થાય છે એવો નિશ્ચય પણ બદલાઈ જાય છે. નહીંતર માણસને શું થાય? સામે ચીજ આવી માટે એનું જ્ઞાન થયું. શું સાકર મોઢામાં આવી ત્યારે એનું ગળપણનું જ્ઞાન થયું. એમ નથી, જ્ઞાન જ્ઞાનથી થાય છે. જ્ઞેય પદાર્થથી નહીં, જ્ઞાનમાં જણાવવા યોગ્ય પદાર્થથી જ્ઞાન થતું નથી. કેમ કે જ્ઞાન સ્વતંત્ર છે, જ્ઞાન જ્ઞેય આધીન નથી. સામા પદાર્થને આધીન જ્ઞાન નથી. તો એક માસ્ટર શીખડાવે તો બધાને સરખા જ માર્ક આવવા જોઈએ, પણ ફેલ થનારા વિદ્યાર્થી હોય છે. માટે જ્ઞાન સામે સામે જ્ઞાન કરાવનારથી પણ જ્ઞાન થતું નથી. પહેલા તમને એમ સમજાવવું પડે કે ગુરુથી જ્ઞાન થાય છે, અને પછી એમ સમજાવવું પડે કે નહીં નહીં હો, ગુરુથી જ્ઞાન નથી થતું, એમ સમજાવવું પડે. બે વાત છે, સ્ટેજ વાઇઝ છે એ વાત. એટલે જ્ઞાન છે, એનું અસ્તિત્વ છે, એ ગ્રહણ થાય એમાં બધી ઘણી વાતો છે. એ આ રહ્યો હું, આ રહ્યો હું એમ સ્પષ્ટ લાગે એટલે બધા નિશ્ચયો બદલાઈ જાય. જેટલા વિપરીત નિર્ણયો છે એ બધા નિર્ણયો આ સ્વરૂપ નિર્ણયના સ્ટેજમાં બધા અભિપ્રાયો બદલાઈ જાય છે. કેટલાક અભિપ્રાયો નીચે પણ બદલાય છે. બાકી રહેલા જે પાતળા વિપરીત અભિપ્રાયો, કેવા પાતળા વિપરીત અભિપ્રાયો, સ્વરૂપ નિર્ણયના કાળમાં બદલાઈ જાય છે. પછી સ્વરૂપ સન્મુક્તાનો પ્રયત્ન ને પુરુષાર્થ અનુભવને ને આત્મ સાક્ષાત્કારને ઉત્પન્ન કરે છે, ઉત્પન્ન કર્યા વગરના રહેતો નથી. ધ્યાનનો વિષય છે ને એક સાથે લઈ લઈએ, ધ્યાનનો જ વિષય છે એટલે બાકી રહે. કાલે કાલે તો લખાયો હતો, કાલે આશય તો લખાયો છે, કાલે તે પણ લખાયો તો પછી તો પણ એમ સમજીને બાકી રહે.